તારીખ 23/2/1998 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન ચળંગ પ્રવચન નંબર 293
અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. બે વાત એવી છે, ભ્રાંતિ હોવામાં એક તો અજાણપણું કે આત્મા શાશ્વત છે એવી ખબર નથી. શરીરનો જન્મ થતાં પોતાનો જન્મ અને શરીરનો નાશ થતાં વિયોગ થતાં પોતાનું મૃત્યુ પોતાનો નાશ એવું લોકો માને છે. એ અજ્ઞાન છે, અજ્ઞાન છે, અજાણપણું. શરીરનો સંયોગ થતાં પોતે જન્મ ઉત્પન્ન થયો અને શરીરનો વિયોગ થતાં મારો નાશ થઈ જશે એમ જગતમાં લોકો માને છે. એ અજ્ઞાન છે, કેમ કે આત્મા શાશ્વત છે એવી એને ખબર નથી. જગતના જીવોને આત્મા અનાદિ અનંત શાશ્વત છે એવી ખબર નથી. જન્મ મરણ વચ્ચેનું જે જીવન તેને જીવન સમજે છે, તેને જ લાઈફ સમજે છે, જીવન સમજે છે. એ અજ્ઞાન છે. બીજું કે સ્વરૂપ પ્રત્યેના પ્રમાદ છે. કેટલાક જીવોને એ જાણવા મળે છે, કર્મના ક્ષેત્રમાં આવે છે, એને ખબર પડે છે કે આત્મા તો શાશ્વત છે પણ પુરુષાર્થ નથી. એ પ્રમાદ છે. જીવ પુરુષાર્થ કરતો નથી, સમજવા છતાં શિથિલ રહે છે. પ્રમાદનું લક્ષણ શું? શિથિલતા. પ્રમાદનું લક્ષણ આળસુપણું નહીં, લૌકિક પ્રમાદની વાત નથી, શિથિલપણું. પુરુષાર્થનું ઉત્પન્ન ન થવું એ પ્રમાદ છે. એ પ્રમાદને લઈને પણ જીવને મૃત્યુની ભ્રાંતિ, કે જે ભ્રાંતિથી જીવ ભય પામે છે, મૃત્યુનો ભય ઉત્પન્ન થાય છે. જાણપણું થયું છે કે આત્મા શાશ્વત છે તો મૃત્યુની વાત આવે તો ભય થાય છે. કેમ કે એને સ્વાનુભવ કરવાનો, શાશ્વત પદનો અનુભવ કરવાનો પુરુષાર્થ નથી. બરાબર, એટલે બે વાત લીધી, અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. મૃત્યુ જેવી કોઈ ચીજ જ નથી એમ કે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આજનું વિજ્ઞાન પણ એમ કહે છે કે કોઈ નવા પદાર્થની ઉત્પત્તિ થઈ શકે નહીં, તેમ કોઈ પદાર્થનો સર્વનાશ થઈ શકે નહીં, પછી રજકણ હોય કે જીવ હોય. એ બાદનું વિજ્ઞાન પણ કહે છે. અવસ્થાથી અવસ્થાંતર, શાસ્ત્ર ભાષામાં પર્યાયથી પર્યાયાંતર, ચાલુ ભાષામાં રૂપથી રૂપાંતર. પાણીનો બરફ થાય અને પાણીની વરાળ પણ થાય, બરફનું પણ પાણી થાય અને વરાળનું પણ, એ અવસ્થાંતર થયું, રૂપાંતર થયું, બીજું કાંઈ નથી. એમાં કોઈ પરમાણુ વિધા ઘટા નથી, કદ વધે ઘટે છે. કે પાણીમાંથી બરફ થાય તો કદ ઘટે અને વરાળ થાય તો કદ વધે, એ જ પરમાણુમાં વોલ્યુમ કદ એનું વધે ઘટે છે. પરમાણુ વધતા ઘટતા નથી, કદ વધે ઘટે છે. એનું કારણ કે બરફની અંદર એકદમ ક્લોઝ સિચ્યુએશન મારીએ, વરાળની અંદર વચ્ચે ગેપ રહે છે. પાણીમાં જે ગેપ રહેતો હતો પરમાણુ પરમાણુ વચ્ચે, એના બદલે વરાળની અંદર પરમાણુ એક પરમાણુ પરમાણુ વચ્ચે થોડો ગેપ વધે છે, એટલે એનું કદ મોટું દેખાય છે. પરમાણુ એટલા ને એટલા જ છે, કાંઈ ફરક નથી. એમ આત્મા શાશ્વત છે, જીવને મૃત્યુની ભ્રાંતિ છે, એવું કાંઈ બનતું, ભ્રાંતિ એટલા માટે કીધું કે એવું કાંઈ બનતું જ નથી, એનું નામ ભ્રાંતિ. દોરડીમાં સર્પનો સર્પની કલ્પના થાય, ભ્રાંતિ થાય તો ભય થાય. દૂર એક અંધારું અજવાળું, પાછું પાછું અંધારું અજવાળું હોય ને દોરડું પડ્યું હોય વાંકું ચૂકું, સર્પ બીજું તો શું છે, ભય થાય. એ ભ્રાંતિ છે, દોરડું દોરડું છે, દોરડું સાફ થયું નથી. એટલે શરીરના કોઈ પરમાણુ વધઘટ થતા નથી. પાણી નાખીને રાખ થાય, દાંતે જે તો જમીન જેવી જમીન થાય, એમાં કોઈ પરમાણુ વધતા ઘટતા નથી, રૂપાંતર થઈ ગયા. અગ્નિમાં રાખમાં એમાં હવામાં, અને આત્મા પણ રૂપાંતરપણાને પામે છે. મનુષ્ય હોય એ તિર્યંજ થાય, દેવ થાય, બીજે ભાવમાં થયા જાય એમાં એનું રૂપ બદલે. આત્મા પણ નાશ પામતો નથી અને પરમાણુ પણ નાશ પામતા નથી. મૃત્યુનો અર્થ તો એમ થાય છે કે નાશ પામવું, તે કોનો નાશ પામ્યો, કઈ ચીજ નાશ પામે, એમને તો જળ પરમાણુ નાશ પામ્યા છે, એમને તો આત્માનો નાશ થયો. એટલે ખરેખર મૃત્યુ જેવી કોઈ ચીજ નથી, એ એક ભ્રાંતિગત વાત છે. તે જ ભ્રાંતિને નિવૃત્ત કરીને, એવી ભ્રાંતિનો નાશ કરીને શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપ, એ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ અને જ્ઞાની સદાય નિર્ભય છે. નિર્ભયતા ક્યારે આવે? સૌથી મોટો ભય મૃત્યુનો છે, અને એની નિર્ભયતા ક્યારે આવે? કે એ ભ્રાંતિનો અભાવ થાય ત્યારે ભયનો પણ અભાવ થાય, ભયના દુઃખનો પણ અભાવ થાય. ભય છે દુઃખદાયક, એટલે એ ભ્રાંતિનો નાશ કરીને ભ્રાંતિનો અભાવ સદભાવ શેનો છે? કે શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં જાગૃતિ આવી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું અને જે અનુભવ મને થાય છે એ જ મારું સ્વરૂપને માપવાનું, માન્ય કરવાનું, પ્રમાણ કરવાનું એ એક જ કારણ છે, નિજ અનુભવ પ્રમાણ. અથવા સ્વરૂપ કેવું છે જે અનુભવમાં આવે છે, સ્વાનુભવમાં આવે છે એવું સ્વરૂપ છે. કેવડું છે કે નિજ અનુભવ પ્રમાણ, માપ કેટલું અનુભવમાં આવે એટલું. આત્મા શુદ્ધ ચૈતન્ય છે, નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપ છે, એટલું જ એનું સ્વરૂપ છે. અને તેમાં પરમ જાગૃત થઈને, એટલે એકદમ જાગૃત થઈને કે હું આવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જ છું એમ અનુભવપૂર્વકની જે જાગૃતિ છે, એ જાગૃતિ થતાં જ્ઞાની છે અને એ જ્ઞાની સદાય નિર્ભય છે. જ્ઞાનીને કોઈ ભય નથી. ગમે તે દુનિયામાં ઉથલ પાથલ થાય, ધરતીકંપ થાય, બોમ્બાર્ડિંગ થાય, વજ્રપાત થાય, આખી દુનિયામાં ખળભળાટ મચે, જ્ઞાનીને અંદરમાં ખળભળાટ મચે, શોભ નથી. કેમ કે પોતે શાશ્વત છે. શાશ્વત છે એટલું જ નહીં, અવ્યાબાધ સ્વરૂપ છે. કેવું છે? બાધા પહોંચાડી શકે એવું પણ નથી. અસ્ત્રની, શસ્ત્રની, અગ્નિની, પાણીની, હવાની કોઈની પહોંચ નથી. છેદી શકાય નહીં, ભેદી શકાય નહીં, પાળી શકાય નહીં, પલાવી શકાય નહીં, સૂકવી શકાય નહીં, હવાથી સૂકવી પણ ન શકાય. આ તો સાંખ્ય દર્શન પણ આટલું તો સ્વીકારે છે. ગીતાના સાંખ્ય યોગમાં આ શ્લોક છે, અછેદ્યો એમ મદાયો એમ અક્લેદ્યો શોષે. આ કોઈ મૃત્યુ થાય ને ત્યારે ખોટા નીચે આ શ્લોક બધા લખે છે, ગીતાના શ્લોક લખાય છે. આમાં બધા આત્મા શાશ્વત છે, એટલે તમે જ્યાં હોય ત્યાં શાશ્વત શાંતિને પામો એવી ભાવના વ્યક્ત કરે છે. એ લોકો ઈશ્વરને માને છે કે ઈશ્વર તમને શાંતિ આપે, પણ શાંતિ તો જ્ઞાન સિવાય ક્યારે નથી. જ્ઞાન સિવાય કોઈને શાંતિ નથી. અને અજ્ઞાન છે ત્યાં સુધી અશાંતિ મટે એમ નથી. કોઈને કોઈ સ્વરૂપે ઉપાધિ ને અશાંતિ ઉત્પન્ન થવાની થવાની ને થવાની. જ્ઞાની સદાય નિર્ભય છે, એ જ સ્વરૂપના લક્ષથી સર્વજીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સ્વાનુભવ થયો અને સ્વરૂપ લક્ષ ચાલુ રહ્યું કે હું આત્મા જ છું એવું લક્ષ ચાલુ રહ્યું, એમાં બધા જીવો આવા જ છે, મારા જેવા જ છે, સરખા જ છે એવો સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. ચાહે એકેન્દ્રિયનો જીવ હોય, પંચેન્દ્રિયનો જીવ હોય કે શિવ પરમાત્માનો જીવ હોય, સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. કેમ કે જીવનું જે સામાન્ય સ્વરૂપ એ અનુભવમાં આવ્યું. અવલંબન કોનું લીધું? જીવનું જે સહજ સામાન્ય સ્વરૂપ છે એનું અવલંબન લીધું, અને અવલંબન લેતા અનુભવ થયો. એ અનુભવથી ખબર પડી કે બધા જીવ આવા છે, કોઈ જીવ નાનો મોટો નથી, કોઈ જીવ ઓછો વધારે નથી, કઈ ફરક નથી. ફરક ન હોવા છતાં ફરક માનવો તે મિથ્યાત્વ છે. ફરક ન હોવા છતાં ફરક માનવો તે મિથ્યાત્વ છે. કિંચિત માત્ર ફરક નથી સ્વરૂપમાં, સામાન્ય સ્વરૂપમાં કિંચિત માત્ર ફરક નથી. ફરક છે બધો અવસ્થામાં છે, સ્વરૂપમાં ફરક નથી. એટલે એ જ સ્વરૂપના લક્ષથી સર્વજીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. પછી કોઈ મિત્ર નથી રહેતો, કોઈ દુશ્મન નથી રહેતો, કોઈ લાભ કરનારો નથી રહેતો, કોઈ નુકસાન કરનારો પણ નથી રહેતો, કોઈ સુખ આપનારો નથી રહેતો, કોઈ દુઃખ આપનારો નથી રહેતો. કેમ કે બધા સરખા છે અને કોઈથી કોઈનું કાંઈ થાય કારણ કાર્ય સંબંધ નથી. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત નવ મૂર્છા નવ જોઈ જો. દેહમાં મૂર્છા નથી, દેહાત્મ બુદ્ધિ નથી, અને આના કારણથી લાભના આના કારણથી નુકસાન એવી કલ્પના મારે કરવાની રહેતી નથી એવી મારી ભાવના છે. ભાવનાનું કાવ્ય છે. એ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત થાય છે. વ્યાવૃત એટલે છૂટી પડે, કોઈ પરદ્રવ્ય પ્રત્યે એટેચમેન્ટ રહેતું નથી. વ્યાવૃત થવું એટલે છૂટા પડી જવું, જુદા પડી જવું, ભિન્ન પડી જવું. સંબંધ માત્ર કલ્પના છે. શું છે સંબંધ માત્ર છે? એ કલ્પના છે. ખરેખર કોઈ પરદ્રવ્યમાં જ્ઞાનીની વૃત્તિ નથી. મારાપણું છૂટી જાય છે, કલ્પના છે એમાં મારાપણું ઊભું થાય છે, બીજું કઈ નથી. મારાપણું ઊભું થાય છે, આ મારા ને આ બીજા બધા મારા ને, આ ઘરમાં છે મારા, બીજા બધા મારા, પડોશમાં છે મારા. પછી અન્ય સર્વદ્રવ્ય પ્રત્યેથી એ વૃત્તિ છૂટી થઈ જાય છે અને આત્મા અક્લેશ સમાધિને પામે છે. ક્લેશ રહિત, અક્લેશ એટલે ક્લેશ રહિત, ક્લેશના અભાવ રૂપે એવી જે શાંત દશા છે એને સમાધિ કહેવામાં આવે છે. અનેક પત્રોમાં લખે છે કે બહારમાં ઉપાધિ છે અને અંતરમાં સમાધિ છે. બહારમાં ઉપાધિ છે એટલે આ જે બધા કાર્યો છે એમાં ઉપયોગ જાય છે એટલે ઉપાધિ છે, અને એ ઉપર છેલ્લો ઉપયોગ જાય છે. મારાપણાને લઈને ઉપયોગ જતો નથી. આમ તો શું થયું હતું, પોતાને છૂટવાનો તો બહુ ભાવ થતો હતો. એ ઉપાધિ કાર્યોથી છૂટી જવાનો બહુ ભાવ થતો હતો, પણ સંયોગની પરિસ્થિતિ માટે ધંધાનો પથારો લાંબો થઈ ગયેલો અને ભાગીદારોનો બધા એનો મદાર એમના એકના ઉપર ગુરુપતિ ભાગીદાર, તો એ બધા એમ નામો જોયા, આ કરે બરાબર, આ કરે, આપણું કામ નહીં આમાં, આપણું કામ એવું એમને બહારમાં પણ બુદ્ધિમત્તા ઘણી હતી, નાની ઉંમર પણ બુદ્ધિ કૌશલ્ય ઘણું હતું, અને એવું તે કામ કરતા એટલે લોકોનું સ્વાભાવિક છે કે પોતાનો ખ્યાલ તો આવી જાય કે આનું કામ છે આપણું કામ નથી, એટલે એ લોકો છોડે છોડે એમ નહોતું, અને પોતે બોલાવ્યો કરીને છોડે તો ઘણા પરિણામે લોકોના બગડી જાય એવી પરિસ્થિતિ, કેમ કે એને કેમ છે કે અમારો ધંધો ચોપટ થઈ જશે, પેઢી બંધ કરવાનો વારો આવશે, કરતા હરતા હશે, કોઈ રીતે એ મૂકે નહીં, બીજી બાજુ કુટુંબવાળા મૂકે નહીં, કુટુંબને સ્થિતિ સામાન્ય હતી એ રીતે પણ પોષણ ન થાય, એટલે કામ કરતા ઉપાધિ સમજીને, ઉપાધિ કરતા એમાં રુચિ નથી રહેતી, અંદરમાં સમાધિ છે કેમ કે ભિન્ન પણ છે, મારે વ્યક્તિગત રીતે કાંઈ લેવા દેવા નથી, મારા હાથમાં જે કાંઈ વ્યાપાર કરતા જે કાંઈ પરિણામ આવે છે નફા નુકસાન એમાં મારા આત્માને કાંઈ લેવા દેવા, એવો ભિન્ન આત્માનો અનુભવ વર્તે છે, સ્પષ્ટ અનુભવ વર્તે છે, સર્વપરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે, આ સુખ શાંતિનો ઉપાય આ છે, પોતાપણું મૂકવું, જ્યાં જ્યાં પોતાપણું થાય એ પોતાપણું મૂકવું, મુમુક્ષુમાં એવો પ્રયત્ન હોવો જોઈએ, તો મુમુક્ષુતા છે, મૂકવાનો પ્રયત્ન હોય તો મુમુક્ષુતા છે, નહીંતર મુમુક્ષુતા નથી, પછી હું એમ કે આમ તો એમને મને ક્યાંય પોતાપણું નથી, પણ એક આ એક નાનો દીકરો છે, એક આ નાની દીકરી છે, કુટુંબને આ એક જ વ્યક્તિ અથવા દીકરાનો દીકરો કે દીકરાની દીકરીને દીકરો કે જે કાંઈ ઉંમરના પ્રમાણમાં હોય આ સિવાય મને કોઈ નહીં અરે કાંઈ નહીં, તો એ એકમાં છે, આજે એકમાં છે તો કાલે અનેકમાં થઈને ઊભું રહેશે, એ ભ્રાંતિ પણ એ પણ ભ્રાંતિ છે, ખરેખર મને બહુ નથી એક જ જગ્યાએ છે, ભાઈ એક પરમાણુને ઈચ્છા છે એ આખા જગતને ઈચ્છા છે, તો આ તો બહુ મોટી વાત છે, એક વ્યક્તિમાં તો બહુ મોટી વાત છે, ઘણી સ્થૂળ વાત છે, એ પણ વિચારવા યોગ્ય નથી કે મને બધું ઓછું થઈ ગયું છે ને એક જ જગ્યાએ રહ્યું છે એમ નથી, એ અભિપ્રાયમાં તો બહુ મોટી વાત છે, આખું જગત જોઈએ છે, એક જોઈએ છે અને આખું જગત જોઈએ છે, અહીંયા તો સર્વ પરદ્રવ્યમાંથી વૃત્તિ જાગૃત કરવાની વાત છે, સર્વમાં કોઈ બાકી ન રાખ્યું, કોઈ બાકી રહ્યું કે નહીં, હવે એક નમસ્કાર વચન લખે છે, પરમ સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, પર્યંતને સિદ્ધ ભગવંતને નમસ્કાર કહેવાય છે, એક વચનમાં સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા છે, પ્રિયંતોને નમસ્કાર કર્યા છે, અને એક વચનામૃતમાં સત્પુરુષને નમસ્કાર કર્યા છે, કરે છે. પરમ સુખ સ્વરૂપ પોતાનું શુદ્ધ ચૈતન્ય આત્મા પરમ સુખ સ્વરૂપ છે. જે સુખની અંદર હદ નથી એટલું સુખ અંદરમાં ઠાસે ઠાસીને ભરેલું છે. કેવું છે? પરમ ઉત્કૃષ્ટ શાંત છે. ઉત્કૃષ્ટ ન લીધો, પરમ ઉત્કૃષ્ટ શાંત છે પોતાનું સ્વરૂપ. એવું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એમાં સમાધિ એમાં લીન થયા. સમાધિ કરી એટલે એમાં સર્વકાળને માટે લીન થયા. ભગવાન તે નમસ્કાર છે. તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો એ વાગે સત્પુરુષ. સત્પુરુષનું વિશેષણ શું લગાડ્યું કે આવું જે સર્વોત્કૃષ્ટ પદ છે, પ્રણમું પદ તે વરતે બોલીએ એ પદ એને હું નમસ્કાર કરું છું. એ વર એટલે ઉત્કૃષ્ટ છે અને એ હંમેશા એનો જ વિજય છે, બધા ઉપર એનો વિજય છે. તે પદમાં નિરંતર લક્ષ્યરૂપ પ્રવાહ છે જેનો નિરંતર પ્રવાહિત લક્ષ છે, ક્યારે લક્ષ ફરતું નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એવું લક્ષ સત્પુરુષનું ક્યારેય બદલાતું નથી. એવા સત્પુરુષોને નમસ્કાર છે. આત્મ નમસ્કાર વચન પર લખ્યા પછી આત્મભાવના ભાવી છે. ગઈ વખતે આત્મભાવના થોડી શરૂ કરી હતી. આત્મભાવના એટલે સ્વરૂપને ભાવવું. સ્વરૂપને ભાવતા આત્મકલ્યાણ થાય એ ભાવને પણ આત્મભાવના કહેવામાં આવે છે. બે જોડાયેલી વાત છે, સ્વરૂપની ભાવના અને આત્મકલ્યાણની ભાવના એ સંલગ્ન છે, જોડાયેલી છે. બે વાત એમાં આવશે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. આ ભાવના આપણે થોડી ડેવલપ કરી દઈશું, પણ બીજા સંક્ષેપ બાબત છે. સરખી રીતે ભાવવી હોય તો અહીંયા એક પદ ઉમેરું કે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન જ્ઞાનમયી છું એમ લેવું. ભિન્ન જ્ઞાનમય છે એટલે જ્ઞાનથી પકડાશે ભિન્નતા. એમ લેવા પાછળ શું કારણ કે પોતાના જ્ઞાનને પકડીને આમ કે ભિન્ન છો એટલે ભિન્ન જ્ઞાનમય છું એમ પોતાને સ્પષ્ટ થાય. ભાવ ભાષે ભાવ ભાષે સર્વથી એટલે સર્વ દ્રવ્યોથી, સર્વ પ્રકારે એટલે કાળ ભાવ ક્ષેત્ર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા જ પ્રકાર આવે. હું ભિન્ન જ્ઞાનમયી છું તેથી નજીકમાં નજીક જે શરીર છે દેહ એનાથી પણ હું દેહાતીત સ્વરૂપ છું. જે શરીરનો સંયોગ છે એને કાય યોગ કહે છે, મન વચન કાયાનો યોગ. સાતા અસાતા જેના દ્વારા વેદવામાં આવે છે એવું જે શરીર છે એનાથી હું પાર છું, સર્વ સંપૂર્ણ ભિન્ન છું એટલે દેહાતી સ્વરૂપે છું. અને એથી નજીક છે એ અવસ્થામાં ઉત્પન્ન થતો વિકલ્પ છે. એ દેહાતીત પણ છું અને વિકલ્પાતીત પણ છું. ભિન્ન છો એટલે એનાથી અતીત, એનાથી બહાર હું છું. એમ સાથે સાથે એ નજીકમાં ને નજીકમાં છે એનું ભિન્ન પણ ભાવવું. કેવી રીતે ભાવવું? માત્ર વિકલ્પ કરીને ભાવવું એમ નહીં, જોઈને ભાગવું. કેવી રીતે ભાગવું? અવલોકીને ભાવવું. આ પદ્ધતિ ભાવનાની આ પદ્ધતિ છે. સામાન્યપણે કોઈ બોલે, કોઈ ચિંતવે, વિકલ્પ કરે, આવી અમને આત્મભાવના છે. બોલે ત્યારે બધાને સંભળાય એવી રીતે બોલે કે હું આવો છું, સર્વથી સર્વ પ્રકારે ભયને જ્ઞાન એવો વિકલ્પ આવે. વિકલ્પ આવે એ અનુસાર બોલે. હવે એ છે આપણે જરાક આગળ ચાલવું કે એવો છું એમ જોવું અને જોઈને ભાવવું. ભાવવું એટલે રૂચું, ભાવવું એટલે રૂચું, ગમવું, સારું લાગવું, એવા ભાવનું સારું લાગવું, એવું સ્વરૂપ સારું લાગવું, પોતાનું સ્વરૂપ સારું લાગવું, એવું જ પોતાના સ્વરૂપને જોઈને સ્વરૂપ સારું લાગવું, એનું નામ ભાવનું. ભાવનું અથવા ભાવના કરવી એમ કે છે. આવી જે આત્મભાવના છે એ મુમુક્ષુની ભૂમિકાથી માંડીને મુનિદશા પર્યંત મહાન આચાર્યો પણ આત્મભાવના ભાવે છે. એટલે સાધક દશામાં એના સર્વ સ્ટેજમાં એનું સ્થાન છે, આત્મભાવનાનું સ્થાન છે. અને એની સિદ્ધિ બહુ મોટી છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન સુધીની સિદ્ધિ છે. ભાવના કેમ ભાવવી આ વિષય જરા પોતાને સ્પષ્ટ હોવો જોઈએ. ભાવતી નિતર વિકલ્પે ચડી જાય અને રટણ થઈ જાય એ કરવા જેવું નથી. કેમ કે વિકલ્પમાં, વિકલ્પનામાં પોતે જ વિશેષ કલ્પના છે. વિકલ્પના પોતે જ એક વિશેષ ખાસ પ્રકારની કલ્પના છે. એનું નામ વિકલ્પ અથવા વિકલ્પના છે. વિકલ્પના એટલે વિકલ્પની ક્રિયા, એને વિકલ્પના કહે છે. ભાવની ક્રિયાને ભાવના કહે છે. ચિંતનની ક્રિયાને ચિંતન ના કહે છે અથવા ચિંતન ના કહે છે. પરિણતિ થાય પછી એમાંથી અહીંયાથી
નીકળવું મુશ્કેલ છે,
છોડાવી જ ન શકાય.
જે સાંભળવા
તૈયાર ન થાય, પરંતુ દાખલો લીધો તો નાયકના રટણે ચડી ગયો, પાગલ થઈ જાય. કાંઈ ખબર ન રહી એમ માને કે મારી આત્માની સ્થિતિમાં એવું થાય છે, એવું નથી. જ્ઞાન ભિન્ન છે અને વિકલ્પ ભિન્ન છે. એટલે ભિન્ન જ્ઞાનમયમાં દેહાતીત સ્વરૂપ છું અને વિકલ્પાતીત સ્વરૂપ છું, એટલા માટે આ જ્ઞાન વિકલ્પ થી અતિત છે, વિકલ્પ થી ભિન્ન પાર છે. અને એવું છે જ, જે અંદર જ્ઞાન સામાન્ય છે એ ધારા બધાને ચાલે છે. જ્ઞાન વિશેષ ઉપયોગાત્મક છે અને જ્ઞાન સામાન્ય છે એ બધાને ચાલે છે. એ જ્ઞાન સામાન્યને પકડીને સ્વરૂપની ભાવના ભાવવાની. એ જ્ઞાન સામાન્ય વિકલ્પાતીત છે અને દેહાતીત છે અત્યારે પણ બધા. કેવી રીતે સ્વરૂપને ભાવે તો સ્વરૂપમાં સાવધાન થઈને નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થાય. કેમ કે સ્વરૂપ નિર્વિકલ્પ છે તો એનો અનુભવ પણ નિર્વિકલ્પ જ હોય. સહાનુ કીધું
ભાઈશ્રી, વિકલ્પ છે કે ભાવના છે એની પરીક્ષા છે.
પરીક્ષા એની એ છે કે વિકલ્પ નું અવલંબન અને જ્ઞાન નું અવલંબન બે જુદા પડે છે. જયારે જ્ઞાન નું અવલંબન આવે છે ત્યારે વિકલ્પ જુદો દેખાય છે, અને વિકલ્પ ના અવલંબન માં વિકલ્પ જુદો નથી પડતો. વધારે સ્પષ્ટ કરી આવ્યા, કોઈ એમ કે અમે ધ્યાનમાં બેસીએ છીએ, ધ્યાનમાં બેસવાનો અમને માવડો છે, ઘણા વખતે ધ્યાનમાં બેસતા આ તો અનુભવ નો વિષય છે, પણ વચનાતીત શાંતિ થાય. હવે એ જીવને આત્માનુભવ થયો કે કશાય ઘણો મંદ થવાથી જે શાંતિ છે એમ થયું, એને માનસિક શાંતિ કહે છે, એને સ્વાનુભવને આત્મ શાંતિ કહે છે. માનસિક શાંતિ અને આત્મ શાંતિમાં ઘણો ફરક છે. માનસિક શાંતિ સ્વકષાય સ્વરૂપ છે અને આત્મિક શાંતિ અકષાય સ્વરૂપ છે. એટલો બધો અસ્તિ નાસ્તિ નો ફેર છે અને નથી એટલો બધો ફેર છે. તો પણ એને પોતાને કેવી રીતે ખબર પડે, એ પોતે કેવી રીતે એને ચેક કરે? વાત તો એની મુદ્દાની વાત એ છે કે પોતે કેવી રીતે સમજે કે મારી આ આત્મશાંતિ છે કે માનસિક શાંતિ છે, કે તને વિકલ્પ સ્પષ્ટ જુદો ભાષે છે. તારી આત્મશાંતિથી તારી જ્ઞાનમાં એ શાંતિ છે, કેમ કે જ્ઞાનને શાંતિ આપે જ છે, અને વિકલ્પ એનાથી વિરુદ્ધ છે એટલે જુદો પડે છે. અને એ જુદો ત્યારે પડે છે કે ભેદ જ્ઞાનના પ્રયોગમાં જુદો પાડવાનો જે જીવ પ્રયત્નશીલ હોય છે એને જુદો પડે છે. બધાને નહીં તો પૂર્વના સમયોમાં, સમય એટલે દિવસોમાં મહિનાઓમાં આવો પ્રયત્ન ચાલતો હતો, અને પછી જયારે તું વાત કરે છો ત્યારે પણ વિકલ્પ છે, વિકલ્પ સ્પષ્ટ ભિન્ન કરે છે, તો આત્મ શાંતિ હતી. માનસિક શાંતિમાં વિકલ્પ જુદો નથી પડતો, જ્ઞાનને વિકલ્પની ભિન્નતા થતી નથી, અને મંદ દશાને શાંતિ અભેદપણે અનુભવાય છે. એટલે વિકલ્પની શાંતિ, મંદ વિકલ્પની શાંતિ, મંદ દશાની શાંતિ પોતા પણ અનુભવાય છે.
અનુભવના કાળમાં વિકલ્પ ગયા થઈ જાય.
વિકલ્પ જેનું નામ છે એવા કોઈ પણ પર્યાય એ અભાવપણાને પામે છે. નિર્વિકલ્પ એટલે વિકલ્પ શૂન્ય, વિકલ્પ રહિત અને વિકલ્પ ના અભાવ સ્વરૂપે ત્રણે ત્રણ વાત થઈ ગઈ, એનું નામ નિર્વિકલ્પ. એમાં વિકલ્પ ઉત્પન્ન થાય એની ભિન્નતા એવા વિના રહી.
એટલે જે અવલોકનના સ્ટેજમાં આવ્યો એ જ કરી, એને જ સમજ કરી શકે.
અવલોકનના સ્ટેજમાં આવે એ જ વિજ્ઞાનના સ્ટેજમાં આવે. કેમ કે અવલોકન પરિપક્વ થતા એ સહજપણે ભેદ જ્ઞાનમાં પરિણમે છે, ભેદ જ્ઞાન પરિપક્વ થતા એ સહજપણે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં પરિણમે છે. ઓટોમેટિક, સહજ એટલે ઓટોમેટિક. ભેદ જ્ઞાન પરિણત જીવ નિર્વિકલ્પ દશાને રાહ જોતો નથી કે એની અપેક્ષામાં ઉભો રહેતો, એ ભેદ જ્ઞાન નું કામ જ કરે જાય છે. હવે જે ગાડી ચાલતી હોય એના ડેસ્ટિનેશને પહોંચે એમાં રાહ જોવાની ક્યાં રહી કે હમણાં કેમ આવ્યું, કેમ આવશે, આ જલ્દી આવશે, આ પગાવું આવશે, વહેલું થશે, કઈ સવાલ જ નથી. બરાબર, ગાડી નોર્મલ સ્પીડમાં ચાલે છે અને એને સ્પીડ પ્રમાણે અંતર કાપે છે, એટલે નિર્વિકલ્પ દશા એ દશામાં વિકલ્પ વિના આવે છે. નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ દશાના વિકલ્પ થી નથી આવતો. મને જલ્દી નિર્વિકલ્પ દશા થાવ, મને જલ્દી નિર્વિકલ્પ દશા થાવ, મારે નિર્વિકલ્પ થવું છે, નિર્વિકલ્પ થવું છે. એ વિકલ્પ તને નિર્વિકલ્પ નહીં થવા દે. અને એ નિર્વિકલ્પ દશાનો વિકલ્પ તો બહુ ચીકણો છે. એટલે કેવો ચીકણો, ગુંદા દેવો, ગુંદાનું બી હોય ને આપણે શાક કરવા માટે બી કાઢી નાખીએ, એમાં આંગળીએ જો ચોટી ગયો હોય તો અંગૂઠાથી કાઢો તો અંગૂઠે ચોટે, અંગૂઠાથી કાઢો આ બીજી આંગળીએ ત્યાં ચોટી જાય. છોડવો છે પણ છૂટે નહીં, એ વિકલ્પ એવો થાય. એ કાયદો જાય નહીં, એને હાથે કાઢવા જાય તો આ કાયદો જાય નહીં. પણ નિર્વિકલ્પ સ્વરૂપનું અવલંબન આવે અને એમાં લીનતા થાય, એ વિકલ્પની ઉત્પત્તિ થાય નહીં. કાઢવા ન પડે પણ એની ઉત્પત્તિ થાય, ઉત્પન્ન થાય એનું નામ. એને અભાવ કર્યો, એને ટાળ્યો, એને મટાડ્યો, એમ વ્યવહારથી બોલાય છે. એટલે ખરેખર ઉત્પન્ન નથી થયું એમ છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એમાં પોતાનું જ્ઞાન સામાન્યને પકડીને ગ્રહણ કરીને ભિન્નતા ભાવવી, જ્ઞાનમય ભિન્નતા ભાવવી. જ્ઞાન વેદન સિવાય રાગથી વિકલ્પથી કે શરીરના સાતા સાતાના વેદનથી જુદું કરી શકાય નહીં. કેમ કે સાતા અસાતાનું પણ વેદન છે અને વિકલ્પનું પણ વેદન છે આકુલતામાં. આકુલતામાં એ ભિન્ન જ્ઞાન વેદન છે જુદું પડે, બાકી જુદો ન પડે. વિકલ્પ થી જુદો પડે અને બીજો એનો કોઈ પ્રયોગ નથી. જ્ઞાન વેદન એ જ એનો પ્રયોગ છે. અને ભેદ જ્ઞાન છે એ જ્ઞાન વેદન પ્રગટ કરવાનો પ્રોસેસ છે, જુદા પડવાનો એ પ્રોસેસ છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એમ જ્ઞાનને ગ્રહણ કરીને સ્વયંની ભિન્નતાની ભાવનાને ભાવ દઈ આનું નામ આત્મભાવના છે. આમાં ચાર લીટીમાં 10 ભાવનાઓ લીધી છે. કેટલી? 10 ભાવનાઓ મેં લખી છે. એમાં પહેલી ભાવના છે, બીજી ભાવના છે કે હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એમાં શુદ્ધ ચૈતન્યમાં અસંગતા લેવી, નિર્લેપતા લેવી. શું લેવું? અસંગતા ને નિર્લેપતા. સમજણમાં અને અવલોકનમાં માત્ર સમજવું નથી, કેમ કે સમજ તો પરલક્ષી થાય, અવલોકન પરલક્ષી ન થાય. ક્યાંથી સ્વલક્ષ બંધ થઈ જાય? વેદનામાં આવે ત્યારથી પરલક્ષ તૂટે અને સ્વલક્ષ વેદના આવે, કેમ કે પોતાની જાતને ઇન્વોલ્વ કર્યા વગર કોઈ વેદના આવે નહીં. એટલે સ્વલક્ષ ત્યાંથી શરૂ થાય. પછી જ્યાં પૂર્ણતાનું લક્ષ થાય ત્યારે ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી સમજાય, કે હું તળિયે બેઠો છું અને મારે ઠેઠ પહોંચવું છે, પૂર્ણ થવું છે એટલે ટોચ સુધી પહોંચવું છે અને મુમુક્ષુની ભૂમિકામાં હાલ તળેટીમાં બેઠો છું. આટલું બધું કાપવાનું છે અંતર, એટલે ભાવના ઉછાળા ખાય. આત્મકલ્યાણની પૂર્ણ થવાની જે ભાવના છે એ એકદમ ઉછાળા ખાય. જલ્દી કરો, હવે મને વખત ગુમાવ્યો, પાલવે નહીં, જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. સંવેગ ઉત્પન્ન થાય અને એટલી બધી કાળજી આવે કે પર્યાય પર્યાય અવલોકન ચાલુ રહે, પર્યાય ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પર્યાય પર્યાય અવલોકન આવવાનું કારણ કાળજી છે. કેમ કે પૂર્ણ થવું છે, એક કણ પણ કશાયનો જોતો નથી, એ અવલોકન પરલક્ષે ન થઈ શકે. સમજણ પરલક્ષે થાય, અવલોકન પરલક્ષે ન થાય. પહેલેથી વેદના ચિત્ત સ્વરક્ષિત ઉપાધિ છે, પણ અવલોકન ના સ્ટેજમાં એકદમ સ્વરક્ષણ પ્રક્રિયા બહુ સારી રીતે ચાલે છે. અને એ જ્યાં પોતાને અવલોકે છે ત્યારે જોવે છે કે પોતાનું જે જ્ઞાન સામાન્ય છે એમાં ક્યારેય કોઈ આવીને મળ્યું નથી, ભર્યું નથી, કોઈ એડલ્ટ્રેશન થયું નથી, મિશ્રણ થયું નથી. દૂધ ને પાણી જુદા જ રહ્યા છે, દૂધમાં પાણી નાખ્યા પછી પણ દૂધ ને પાણી તો જુદા જ રહ્યા છે. એમ નિગોદમાં જઈ આવ્યા પછી પણ મારું જે જ્ઞાન તત્વ છે એ તો જ્ઞાન તત્વ શુદ્ધ જ રહ્યું છે. શુદ્ધ રહ્યું છે એટલે નિર્લેપ રહ્યું છે, એની અંદર કોઈ મિશ્રણ થયું નથી દ્રવ્ય કે ભાવે. નિર્લેપ તત્વ હું છું, અસંગ તત્વ છું. એમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની વાત, હું એક કેવળ એક કેવળ એકમાં જુદો પડ્યો, કેવળમાં સંપૂર્ણપણે એક છું. મારામાં બે પણ ક્યાં આવ્યું નથી, માત્ર એવો જ છું, સંપૂર્ણપણે એવો છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે છે. એટલે પોતાની અસંગતા રહી છે એ અત્યારે પણ જોવી. પ્રચુર કષાય કલંક નિગોદમાં ઉત્પન્ન થવા છતાં પણ હું એનાથી મારું જ્ઞાન લેપાણો નથી. મારું જ્ઞાન એટલે હું પોતે જ્ઞાન તે હું લેપાણો નથી. એમ પોતાના જ્ઞાનને નિર્લેપપણે જોવું, અસંગપણે જોવું અને ભાગવું, એમાં થોડી વિશેષ વાત એ લેવી છે કે અપેક્ષા વૃત્તિ છે એમાંથી અવલંબન આવે છે. અને જીવ નિર્લેપ સ્વભાવી અસંગ સ્વભાવી હોવા છતાં પોતામાં બીજાનો અનુભવ કરે છે અથવા બીજામાં પોતાનો અનુભવ કરે છે. એટલે શુદ્ધ ચૈતન્યમાં હું નિરાલંબ નિરપેક્ષ છું એ પણ ભાવવો અને એ પણ જોવું, જોઈને ભાવવો. આ આત્માને આ જ્ઞાનની કોઈના અવલંબનની જરૂર નથી, કેમ કે સ્વયં જ થઈ રહ્યું છે. જ્ઞાન વિશેષમાં નિર્ણય પ્રતિબિંબ છે, જ્ઞાન સામાન્યમાં તો પ્રતિબિંબની પહોંચ નથી. જો જ્ઞેયના પ્રતિબિંબની પહોંચ નથી તો રાગનિર્ણ પરમાણુની પહોંચ હોય ક્યાંથી, તો સવાલ જ ઊભો થતો નથી. અને મને કોઈની અપેક્ષા પણ નથી, નિરપેક્ષ તત્વ છે મારું જ્ઞાન તત્વ છે એ નિરાલંબ ને નિરપેક્ષ છે. શુદ્ધ ચૈતન્ય હોવાથી નિર્વિકાર છે, કેમ કે મલિનતા તો વિકારમાં આવે છે. શુદ્ધ ચૈતન્ય હોવાથી નિર્વિકાર છે અને નિર્વિકાર હોવાથી નિરુપાધિ સ્વરૂપ છે. આટલા બધા પદ જોવા, આ શુદ્ધ ચૈતન્યમાં બધા બધું જોવું અને બધું જોઈને શુદ્ધ ચૈતન્યને ભાવવો, એવી રીતે હું એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આટલા પ્રકારે છું, આટલા પડખેથી છું. ખરી છે, અસંગપણું, નિર્લેપપણું, નિરાલંબપણું, નિરપેક્ષપણું, નિરુપાધિકપણું અને નિર્વિકારપણું બધું જોવું શુદ્ધ ચૈતન્ય, વિજ્ઞાન સામાન્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એમ જ્યાં પોતે ભાવવા જશે એટલે એમાં એકાગ્રતા કોન્સન્ટ્રેશન નો પ્રક્રિયા ઉભી થશે. પછી બહારના અબાજો કે બહારની હલચલ એનો ખ્યાલ નહીં, કેમ કે આને પેલા ઊંડાણમાં જવું પડે છે. એક શુદ્ધ ચૈતન્ય આટલા પડખેથી જોયો એક સાથે, બીજું બધું ગાયબ થઈ જાય. જ્ઞાનીઓ ધ્યાનમાં જમાવટ આવી રીતે કરે છે, એ જ્ઞાનીનું જ્ઞાન ધ્યાન છે. ભાવના છે એ મુખ્ય વાત છે, બીજી ભાવના ઉદેશ.